सज्जता नो संग लावे खेती मा रंग कार्यक्रम नंबर 87 प्रसारण तारीख 25 सितंबर 2008। પાકમાં આવેલા ચોમાસું પાક લેવાની તૈયારી કરી રહેલા ખેડૂત ભાઈઓ બહેનોને આ ઉમાના નમસ્તે.
એ અમે તો બાજરી ખળામાં નાખી આયા છે ઉમાબુન નમસ્તે.
આવો આવો પશા ભાઈ નમસ્તે. કેમ છો ચંપા ભાભી?
ઓ વાહ, આવો નમસ્તે ભાભી. નમસ્તે. અમાર તો ઉનશાલ પોણીની થોડી ખેંચ રહી તો એ મજામાં છીએ. પણ હે, આ પેલા સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, આણંદ ખેડા કે ધોરકા વાળા ખેડૂતોની મજા છેલ્લા વરહાદ તો બગાડી જ નાખી છે.
અલે ભાઈ, યો ને ઓલે રાજ્ય સરકાર કોક તો કરશે જ ને. યો ને યો થોડા ભૂખ્યા રાખશે.
પછી ભાઈ, સરકાર તો મદદ કરશે જ, પણ આવી આફતમાં પાકને કઈ રીતે બચાવી લેવો એની અને બીજી કેટલીક ખૂબ અગત્યની વાતો આપણે આજે કરવી છે. એટલે બધા મિત્રોને પણ કહી દઈએ કે જરા ધ્યાનથી સાંભળે.
હોંભળશે તો બધા હોંભળશે, પણ આ મહેમાન આમ શાંતિથી હોંભળે છે તે યોની ઓળખાણ તો તમે આલી જ નહીં.
એ મહેમાન નથી પછી ભાઈ, એ મારા ડિયર છે જયેશભાઈ.
ડિયર જયેશભાઈ નમસ્તે.
નમસ્તે.
ખેતીવાડીનો ખૂબ ઊંડો અભ્યાસ કરીને હજી 2 દિવસ પહેલા જ આવ્યા છે અને હવે અમારી સાથે જ રહેવાના છે.
યાદ આવ્યું. શંકરભાઈ કહેતા હતા કે ખેતીવાડીમાં માસ્ટર છે એ આ જયેશભાઈ.
હાલ થજો શંકરભાઈ નું કે યો નેના ભાઈ ને ભણાયો, વેરી ગુડ.
અને એ પાછું ખેતીવાડી નું જ. નમસ્તે જયેશભાઈ, દિયરભાઈ નમસ્તે.
નમસ્તે. નમસ્તે પશાભાઈ અને ચંપા ભાભી, તમને અને આ ખેડૂત ભાઈઓ બહેનોને પણ નમસ્તે.
નમસ્તે ભાઈ.
પછી ભાઈ, તમે હમણાં જ કહેતા હતા ને એમ ડીએસસી ને અને ડોક્ટર પરાશરાજી સહિત બધાને ખેડૂત મિત્રોની ખૂબ ચિંતા છે જ. અને એટલે જ તો આપણે વરસાદ પછી તત્કાળ કયા કયા ઉપાયો કરવા જોઈએ એની પૂરી વિગત તૈયાર કરી રાખી છે.
ઉમાબુન, અમાર બાજરી કે કઠોળમાં ખાસ કશો પ્રોબ્લેમ નહીં, પણ જો વધારે વરસાદ થયો છે ને ત્યાં તો આ વર્ષ કપાસ ને પેલા ડોક્ટર ની ટોપી સુંઘાડી હોય ને એમ કપાસ ઊંઘી જવાની કશીક નવી ફરિયાદ આવી છે. તો એ સાચી વાત કે?
સાવ સાચી વાત છે પશાભાઈ.
એમ
પણ એ તો મૂળ પોષક તત્વો જમીનમાં ઊંડે ઉતરી જવાના કારણે જ આવું બન્યું છે.
કારણ ગમે તે હોય ભાઈ જયેશભાઈ, અમાર તો એનો ઉકેલ મળી જાય એટલે ગંગા નાયા.
સાચી વાત છે. એટલે કારણ મળી જો એટલે હવે ઉકેલ તો હું બતાવી શકું, એમ શું મોટી ધાડ મારવાની.
કહો
જો મારી વાતો આપણો હેડો.
હા બોલો.
અને પછી એમાં કશું ખોટું હોય ને તો મન કેજો. ઉમાબુન, પોષક તત્વો ના અભાવે જો કપાસ ઊંઘી જ્યો હોય તો એક જ ઉપાય છે.
બોલો.
આપણે જેમ મોદા માણ ને ગ્લુકોઝ ના બાટલા નહીં ચડાવતા,
ચડાવીએ
છીએ ને, યાદ આવ્યું? એવું જ. એવું પાકને પણ ઉપરથી તાત્કાલિક પ્રભાવી ખાતર છોંટી દેવાનો. બોલો, સાચી વાત કે ખોટી?
સાવ સાચી વાત છે પશાભાઈ. પણ આધુનિક કપાસના મૂળ આપણા દેશી કે શંકર કપાસ જેટલા મોટા અને મજબૂત નથી, એટલે એમાં થોડીક બીજી પણ મુશ્કેલી ઉભી થઈ છે.
આ નવું જોડવા મળ્યું ભાઈ. ઉમા ભાભી, ઓમાં તમે તો કશોક પ્રકાશ પાડો કહો.
હા ચંપા ભાભી, જયેશભાઈ નું કહેવાનું એમ છે કે હાલના કપાસના મૂળ પોલા અને વધારે પાણીનો સામનો કરી શકે એવા નથી.
તો એથી શું ફરક પડે?
ફરક તો પડે જ ને પછી.
એમ
મૂળમાં પાણીનું પ્રમાણ વધે અને સામે પોષક તત્વોની ખેંચ ઉભી થાય, બરાબર? એટલે મૂળ થઈ જાય પાણી પૂજા અને આખો છોડ કેટલાય દિવસોના ઉપવાસી જેવો નિસ્તેજ બની જાય.
અને એને સાવ સાદી ભાષામાં ખેડૂતો કહે છે કપાસ ઊંઘી ગયો છે.
અલ્યા, પણ પછી એ ઊંઘને ઉડાડવી શી રીતે?
પછી ભાઈ, એ માટે એક નહીં પણ 3-4 ઉપાય કરવા પડે.
ઓહો,
3-4 ઉપાય?
હા, સાંભળો છો. પહેલો તો આપણે અગાઉ ચર્ચા કરી એમ વરસાદ બંધ રહે કે તરત જ ખેતરમાં સહેજ જે પાણી ભરાયેલું ના રહે એવો ઉપાય કરવાનો.
કારણ કે જેટલો સમય પાણી ભરેલું રહે એટલો સમય મૂળને હવા ના મળે.
સમજી જો, એટલે મૂળ પાણીમાં બદબદી જાય અને જમીન હંગાતની પકડ થઈ જાય ઢીલી,
એટલે છોડ પણ થઈ જાય ઢીલો.
પછી બીજો ઉપાય શું કરવાનો? કહો.
બીજા ઉપાયમાં ખેતરની અંદર ચાલી શકીએ એટલી વરાપ આવે કે તરત જ પાક જો નાનો હોય તો બેલી નહીં તર ઢૂંઢિયું ફેરવી નાખવા.
પશાભાઈ, એટલે છોડના મૂળમાં રહેલું વધારાનું પાણી ઉડી જાય અને મૂળ સુધી હવાની અવર જવર ચાલુ થઈ જાય.
જબ્બર. અને હવામાં એટલે મૂળ થઈ જાય ફરી મજબૂત.
તોય હજી વાતાવરણમાં ભેજ હોય અને ઉપરથી ગરમી પડવાનું ચાલુ હોય તો મૂળ કે થડનો સુકારો આવવાનો ડર તો ઉભો જ રહે.
એ તો ફૂગથી જ આપવાનો છે ને, એટલે એને તો એ
તમને કેટલી વાર કહ્યું છે કે છોટવાની નહીં ભાઈ. મેંગો જેબ તો ડબલે ડબલે થડ અને મૂળ ને નવડાવતા હોય ને એ રીતે આમ રેડવી જોઈએ.
બહુ સારું.
અને કો તો પંપની નોઝલ નું પેલું મૂઢ્યું હોય ને એ કાઢી નાખી અને સીધી દદુડી થાય ને એ રીતે છોડની ડાળીઓ કે થડની ઉપર રેડવાની હોય.
હા, એને શોર્ટેજ કહેવાય. સમજણ પડી કહો.
બધી સમજણ પહેલેથી તમને જ પડેલી છે.
બધી પડે છો.
અને ચંપા ભાભી, એને ડ્રેન્ચિંગ કહે છે.
અમે તો ભાઈ રેડવાનું યાદ રાખીએ. જીભને ખોટી તસ્તી આલવા દીધે જયેશ ભાઈ.
હેડો બાપી, ત્રણ ઉપાય તો થઈ જા. હવે કપાસ ની ઊંઘ ઉડાડવાનો ચોથો ઉપાય કહી દો. હેડ.
હા, કહી દઈએ. ચલો, ચોથો ઉપાય તો પશાભાઈએ પહેલા જ કહ્યો તો, પંપમાં 100 ગ્રામ યુરિયા, બીજા સૂક્ષ્મ પોષક તત્વો વાળા પ્રવાહી ખાતર, મેંગેનીઝ, ઝીંક એટલે કે જસત અને બોરોન મેળવીને સાંજના કે સવારના ઠંડા સમયે છંટકાવ કરવાનો. બસ કપાસ પાછો કોળપમાં આવી જશે.
બસ હવે કપાસની ચિંતા તો મટી ગઈ. પણ જયેશભાઈ, મગફળી તો ઉપાડવાનો ટાઈમ થયો અને એ વખતે જો મૂળનો કે શીંગનો કોહવારો કે ફૂગ આવે તો તો ઉપાડવા જઈએ તાણે હાથમાં નર્યો છોડ જ આવે. દોણા તો મય જમીનમાં જ રહી જાય છે.
એટલું જ નહીં પશાભાઈ, શીંગની અંદર જ દાણા સડીને કડવા બની જાય. એટલે બજારમાં જઈએ ત્યારે આપણી શીંગને કોઈ હાથમાં એના પકડે.
શું કાબલે
તો શીંગ માં ઉપાડતો પેલો પેલી ફૂગ નાશક મેંગો જેપ ન કાર્બન ડેન્જીમ પાણીમાં મિલાઈ ડબલે ડબલે રેડવી જોઈએ. ખરું કે નહીં ભાભી?
ચંપા ભાભી, બિલકુલ ખરી વાત છે. એમ જ કરવાનું.
ઉમાબુન, મને પેલા પંચમહાલ જિલ્લા વાળા તખાભાઈ માલીવાડ, પેલા શિક્ષક ભાઈ, એ મળેલા. એ કે છે કે મકઈ માં પાછોતરો સુકારો દેખાય છે તો એનો શું ઉપાય કરવાનો?
પશાભાઈ, મકાઈમાં પણ ચમરી આવ્યા પછી એટલે કે પાકની પાછલી અવસ્થામાં સુકારો આવે છે, બરાબર? આમાં છોડના ટોચના પાન વિલાય છે અને 2-3 દિવસમાં આખો છોડ સુકાઈ જાય છે. એક વખત રોગની શરૂઆત થયા પછી રોગનો ફેલાવો બહુ ઝડપથી થાય છે આમાં.
પણ પશાભાઈ, આ મકાઈના સુકારામાં વાવણી પહેલા ચાસમાં ફ્યુરાડાન 3G બ્લીચિંગ પાવડર કે લીંબોળીનો ખોળ આપ્યો હોય ને તો જ આ સુકારામાં પણ અસરકારક નિયંત્રણ રાખી શકાય છે.
ભાઈ કશો વાંધો નહીં. આ વર્ષ જોણ્યું હોય ને અને ડાયરી માં લખી રાખ્યું હોય ને તો આવતા વર્ષે કોમ તો આપવાનું જ છે. હા, ગોળ તો જોણે ખાઈએ તાણ મીઠો જ લાગવાનો.
સાચી વાત છે ભાભી. પણ હવે આ બધા ઉપાયોને કે ખેતીની નવી નવી રીતોને આપણા રોજબરોજના જીવનમાં વણી લેવાની જરૂર.
સાચી વાત છે.
અને તો જ આપણી ખેતી સમૃદ્ધ બનશે.
બિલકુલ ભાઈ, તમારી બધાની વાત તો સાચી. પણ એમાં હાલ એવું કરીએ તો જો અઠવાડિયા પછી આવે છે નોરતા, બરાબર? તો એમો એક જબ્બર આઈડિયા આવ્યો. જો
બોલો બોલો બોલો.
એમાં માતાજીના ગરબા આપણે ગાતા હોઈએ છે ને, તો આ વખતે હંગાત હંગાત ખેતીના નવા ગરબા બનાવીએ તો
કેવું? એજ કહેવાની હતી પશાભાઈ, આપણે ખેડૂત ભાઈઓ બહેનોને 1 અઠવાડિયાનો સમય આપીએ અને એ ગાળામાં ખેતીની નવી રીત, કયા બિયારણને કયો પટ આપવાથી શું ફાયદો થાય, કયા કયા ઉપાય કરવાથી જે તે પાકમાં કયો રોગ કે જીવાત ના આવે, કાપણી પછી પાકને કઈ રીતે સચવાય વગેરેની માહિતી આપતા ગરબા લખીને આપણને મોકલી આપે.
બસ. અને ભાભી, આ ગરબાનો આપણો કાર્યક્રમ બનાવીશું અને હારા ગરબા હોય ને એના ઇનામો
આપીશું.
ભાભી, આ બીજું હું શું કઉ છું, પરંપરાગત ગરબા હોય પણ ખેતીને લગતા હોય તો એ મેકલી આવશે ને તો આપણે એને ચોક્કસ સંભળાઈશું, બરાબર છે ને?
અરે ગરબા બનાવનાર ભાઈ કે બેન જો ગાઈ શકતા હશે ને ભાભી, તો એમને અહીંયા બોલાવીને એમના અવાજ જ ગવડાવીશું.
વાહ ભાઈ, કેવું પડે કેવું પડે.
ભાઈ
એકદમ મજબૂત વાત છે. અને પછી તો શું કરવાનું ખબર છે, સજતાનો શંગ લાવે ખેતીમાં રંગની સેન્ચુરી વખતે યુન ખાસ બોલા બના.
અરે પશાભાઈ, એ વખતે એકલા ગરબા બનાવનારા જ નહીં, સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ સાંભળીને ખેડૂતોને એનો અમલ કરવાથી કયા પાકમાં શું ફાયદો થયો, કઈ બદલાવ થયો હોય અને જો કઈ નવી પદ્ધતિ અપનાવી હોય તો એ તમામ વિગતો અમને મોકલે. અને હા, એના માટે પરેશભાઈને ફોન કરીને એ વિગતો માટેનું એક ફોર્મ મંગાવી લે,
બરાબર?
અને એ બધા વ્યક્તિઓનું પણ ખાસ સન્માન કરીશું.
વાહ ભાઈ વાહ.
અને આપણા ખેતીના મેગેઝિન દિવાદાંડી જે છે ને, ત્રિમાસિક મેગેઝિન, એમાં પણ એમના ફોટા સાથે પ્રકાશિત કરીશું.
શું વાત કરો છો! અરે વાહ વાહ વાહ, અરે વાહ વાહ વાહ, મજા પડી જવાની. ખેડૂત ભાઈ અભિનો, અલે ભાઈ આજે જ લઈ લો કાગળ અને પેન અને ચાલુ કરી દો લખવાનું.
આ શરૂઆત આપણો આપણાથી જ કરીએ તો કેવું?
કરો કે કરો કે
તમે સજ્જતાના સંગમાં રહેજો રે વાલા ખેડૂતો તમે.
અરે ચંપા ભાભી, આ જોકે આ કાર્યક્રમ સાંભળીને થયેલા ફાયદાની વિગતો આ મોકલવાનો સમય તો હજુ ઘણો છે.
પણ આપણે છે 31 ઓક્ટોબર સુધી આવા અનુભવો સ્વીકારીશું. ગરબા માટે ફક્ત એક જ અઠવાડિયાનો સમય છે.
પણ ભાભી, આજે હવે ઓછો સમય બાકી રહ્યો છે.
અરે હા, એ તો મેં જોયું.
તાણ એટલે આજનો સવાલ પૂછીને 82મા પ્રોગ્રામના ઇનામના વિજેતાના નોમની જાહેરાત કરી જ નોખી દો.
એ તો કરવાની જ હોય ને ભાભી. જયેશભાઈ, આજે કયો સવાલ પૂછીશું?
ભાભી, હાલના સમયનો સૌથી મોટો સવાલ છે કપાસને ઊંઘમાંથી જગાડવાના 4 ઉપાયનો.
તો ખેડૂત ભાઈઓ બહેનો, તમારે આજે એ જ કહેવાનું છે. ભારે વરસાદમાં કપાસ જો ઊંઘી ગયો હોય તો એને ફરીથી ચેતનવંતો કરવા શું કરવું જોઈએ?
ભાભી, જમીનમાંથી કોક ઉરાડીએ અને છોડને ઉપરથી કોક આલીએ એટલે કોમ બની જાય.
બસ હવે ખબર છો, તમે ડાયરીમાં લખી રાખ્યું છો તે. એ હાલ તો ના બોલો.
લ્યા ભાઈ, જવાબ આલવા ક નવો કશોક સવાલ પૂછવા ડીએસસી નો ફોન નંબર તો બોલવા દો.
હા, એ તો યાદ કરાવી દઉં.
તો પછી બોલ, લખો હેડો નંબર. જા,
તમે બોલો.
0 2 7 27 1 7 17 2 3 5
235
9 9 5
995
27 17 235 995.
જરા ધીમે બોલો, કર મંડી ગયા છો તે. આપડા ચેટલાય જલ્દી લખી નહીં હકતા.
ભાભી, આજ તો બધા ખેડૂત મિત્રોએ ડીએસસી નો ફોન નંબર લખી જ લીધો હશે.
પછી
પણ ભાઈ, આજ સુધી નંબર લખીને ફોન કરનારાને ટપાલ લખનારાઓમાંથી 82મા કાર્યક્રમમાં 2 ઇનામ કુને મળ્યા છે એ તો કહો.
હા, એ બરાબર છે. તો દોસ્તો, ફોન અને પત્ર દ્વારા જવાબ આપનારા હજારો મિત્રોમાંથી 151 રૂપિયાનું બીજું ઇનામ જીતી જાય છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ગામ ચારણિયાના ચંદુલાલ એમ સિંગાળા.
એ ભાભી, પહેલું ઇનામ જીતનારાનું નામ તો આજે હું જ વાંચું પ્લીઝ.
હા બસ, તમે વાંચો.
આ તો ભાઈઓ બુનો, 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતી જનારા ભાગ્યશાળીનું નામ છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગામ તવડીના વસંતભાઈ વસાવા.
ભાઈ, તમને બંદેવને અને બીજા બધા ખેડૂત ભાઈઓ બુનોને આ પરસોત્તમ લાલ ના અભિનંદન, કોંગ્રેચ્યુલેશન.
પાછા ભાઈ, બધા ખેડૂત મિત્રો તો અભિનંદન કે ધન્યવાદ ને પાત્ર ત્યારે જ બનશે જયારે ખેતીમાં આધુનિક નવી રીતોને અપનાવશે. પણ પાણી, રાસાયણિક ખાતરો અને દવાનો ખર્ચ ઘટાડે અને ગુણવત્તા વાળી ઉપજ મેળવે.
અને તો પેલું તમે શું કહો, હા યાદ આવ્યું, યુરોપિયન યુનિયન ના
સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશન ની સહાયથી ડીએસસી તથા સજ્જતા સંઘ દ્વારા પ્રસારિત કરાતા આ કાર્યક્રમ નો હેતુ પાર પડે.
ટૂંકમાં સો વાત ની એક વાત, જે હોભળો કે લખો એક ખેતર સુધી લઈ જજો, એટલી ભલામણ હંગાત અમારા નવા ભાઈબંધ જયેશભાઈ દિયર અને ઉભા બુનની જોડે લઈએ રજા
અને કહી દઈએ
નમસ્તે, આવજો.